மகாதேவ்யாக்குக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோச்சனதாயகம் பிரபு தத்வலோச்சனதாயகம். ज्ञानी पुरुषोए परमपदनी प्राप्ति माटे साधक मुमुक्षु जीवनी त्रण भूमिकानु वर्णन कर्यु छे। प्रथम भूमिका प्राथमिक भूमिका, प्राथमिक भूमिका जीवने क्यारे प्राप्त थाय, ज्यारे विषयोनी मंदता थाय, मंद विषयनी सरळता जीवनमां सरळता आवे, ज्ञानी पुरुषनी आज्ञाधीनपणू आवे अने जीवनमां सुविचार उत्पन्न थाय, सत्पुरुषना बोधनी विचारणाथी सुविचारणा उत्पन्न थई शके छे, जीवनमां करुणा आवे अने कोमळतानो भाव, एवुं जीवन आपणुं बने, निर्दोष, कोईने पण हर्ट न करे। आवी भूमिका એ પહેલી ભૂમિકા છે અને સાધનાની બીજી ભૂમિકા તો કે છે કે જેમણે ઇન્દ્રિયોના વિષયને રોક્યા છે, જેને સંયમના સાધનો ઉપર હવે રાગ થયો છે, સંયમ સાધન રાગ, ઇન્દ્રિયોના વિષય રોક્યા, ઇન્દ્રાદિક વિષય સંયમ સાધન રાગ, જગત ઇષ્ટ નહીં આત્માથી, હવે નિર્ણય થયો છે કે આત્માથી શ્રેષ્ઠ આ સંસારમાં કશું નથી, આત્મત્વની પ્રાપ્તિ એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્તવ્ય છે, આવો જેનો નિશ્ચય થયો છે, જ્ઞાની કે છે મહાપાત્ર મહાભાગ્ય, મધ્યપાત્ર મહાભાગ્ય, આવા જે બીજી ભૂમિકામાં પ્રવેશ કરેલા જીવો છે આ તો મહાભાગ્યશાળી જીવો છે, હવે નિશ્ચય થયો છે, પદાર્થનો નિર્ણય થયો છે, પદાર્થનો નિર્ણય થયો છે કે જગત ઇષ્ટ નહીં આત્મથી, આજ સુધી સંસારના પદાર્થોથી એ પ્રભાવિત થતો હતો, કોઈને કોઈ પદાર્થ હજી મને નથી મળ્યા એટલે મારા પુરુષાર્થમાં કંઈક હજી ઉણપ છે, હજી મને કંઈક ખૂટે છે આવું લાગતું હતું, અને એને કારણે એનું આખા પુરુષાર્થનું બળ સંસાર તરફ હતું। હવે જ્યારે એ નિશ્ચય થાય છે કે જગત ઇષ્ટ નહીં આત્મથી, આત્માથી તો સંસારમાં કોઈ શ્રેષ્ઠ પદાર્થ નથી, આત્માથી સૌ હીન, આવી જ્યારે એની નિશ્ચય બળની દ્રષ્ટિ બંધાય છે ત્યારે જીવને માટે મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે। હવે તો એને બીજું કરવા પણ કશું શેષ રહેતું નથી, એટલે પોતાના પુરુષાર્થનું બધું જ બળ એને આ આત્મત્વની પ્રાપ્તિમાં એ લગાવે છે। આ સાધકની બહુ ઉત્કૃષ્ટ અવસ્થા છે, એને પણ જ્ઞાનીઓએ કહ્યું છે મધ્યપાત્ર, આ બીજી ભૂમિકા છે, અને મહાભાગ્યશાળી લોકો છે જે આ બીજી ભૂમિકામાં જેણે પ્રવેશ કર્યો છે। જૈન દર્શનની અંદર છઠ્ઠા ગુણસ્થાનકની અંદર પ્રવેશેલો જીવ સર્વસંગ પરિત્યાગ કરે છે, સર્વવિરતિને ધારણ કરે છે, સર્વવિરતિનો ધર્મ, વિતરાગનો ધર્મ એ વિરતિ ધર્મ છે, સર્વ સંગ પરિત્યાગ તો કરે છે એ બાહ્યનો ત્યાગ છે, ઘર કુટુંબ સંગ્રહ પરિગ્રહ ધન સંપત્તિ પોતાની પદ પ્રતિષ્ઠા આ બધાનો ત્યાગ કરી અને એ હવે પોતાની આત્મસાધના કરવા નીકળ્યો છે, એ સર્વસંગ પરિત્યાગ। જ્ઞાની આગળ એથી પણ એ મુનિ દશાનું વર્ણન કરે છે, સર્વ વિરતિપણું એણે લીધું છે, વિરતિપણું એટલે મનથી પણ તમામ વિષયોમાંથી એ પોતે વિરક્ત થયો છે, આવી વૈરાગ્યની જ્વાળા અંદર પ્રજ્વલિત થઈ છે, પ્રગટી છે, એટલે હવે એનામાં વિરતિ ધર્મનો એણે અંગીકાર કર્યો છે, અને વિરતિ કેવી, બધાથી વિરક્તપણું, સંસારના કોઈ પણ પદાર્થોમાં આસક્તિ નથી, ત્યાગ કરવા છતાં પણ આસક્તિ રહી જાય એવું બને, ત્યાગ કર્યો હોય વસ્તુનો છતાં વસ્તુનો ત્યાગ કરવા છતાં પણ એમાં આસક્તિ રહી જાય આવું બને. પણ સર્વ વિરતિની અંદર તો તમામ પદાર્થોની તમામ પ્રકારની આસક્તિથી એ વિરક્ત થયો છે. આ એના અંતરંગ દશાનું લક્ષણ છે, આ એની ચિત્ત દશાનું લક્ષણ છે. સર્વસંગ પરિત્યાગી અને સર્વ વિરતિધારી, એક બાહ્ય ત્યાગ છે, એકનો આભ્યંતર વિરતિ છે. આ જબરજસ્ત એક દશા છે. અને આવી વિરતિ ધર્મમાં પ્રવેશ કર્યા પછી જ જીવનમાં વિતરાગતા જાગે છે. આ માર્ગ વિતરાગનો છે, સંપૂર્ણ પૂર્ણ વિતરાગનો માર્ગ છે. અને પૂર્ણ વિતરાગતા થયા વિના કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. વિતરાગતાનો અર્થ જ એ કે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય, જે 12મા ગુણસ્થાનક ઉપર થાય છે. 4થા ગુણસ્થાનકે સંકિતનું દર્શન થયું, 5મા ગુણસ્થાનક ઉપર એ દેશવિરતિ પણ આવ્યું, એટલે અંશે અંશે સંસારનો એ સંગ પદાર્થનો ત્યાગ કરતો જાય છે. 6ઠા ગુણસ્થાનક ઉપર સર્વસંગ પરિત્યાગ કરી અને સર્વવિરતિપણાને એ ધારણ કરે છે. અને 12મા સુધી એની આ યાત્રા ચાલુ રહે છે. સમ્યક ચારિત્રની સાધના કઠિન છે, સમ્યક દર્શન તો થઈ ગયું, ચારિત્ર બાકી છે. અને જેમ જેમ એ જ્ઞાનની ઉપલબ્ધિ શ્રુતનો અવલંબન લે, સદગુરુનું અવલંબન લે, સત્પુરુષનું અવલંબન લે, તેમ તેમ પોતાના સમ્યક દર્શનને વિશુદ્ધ કરતો કરતો વધતા જ્ઞાન સાથે આ જીવ છેલ્લે સમ્યક દર્શનને વિશુદ્ધ કરતા સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ મોહનીય કર્મનો ક્ષય થાય છે. 12મા ગુણસ્થાનક ઉપર ક્ષીણ મોહ ગુણસ્થાનક છે. એ 12મા ગુણસ્થાનકે પોતાના મોહનીય કર્મનો સર્વથા નાશ કરી અને જીવ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જ્યાં સુધી મોહનીય કર્મ એક અંશ માત્ર પણ જાગૃત હોય ત્યાં સુધી જીવને કેવળ જ્ઞાન ઉપલબ્ધ થતું નથી. આ પૂર્ણ નિર્વિકલ્પ દશા, પૂર્ણ વિતરાગ અવસ્થા છે કે જેમાં જીવ સર્વજ્ઞપણું ધારણ કરે છે, કેવડી થાય છે, જીન થાય છે, અરહંત થાય છે, વિતરાગ થાય છે. આ આપણો આખો માર્ગ છે. આ છતાંય એ મનુષ્ય દેહધારી જ છે. અરિહંતો બધા મનુષ્ય દેહધારી જ છે. જે અવસ્થામાં એને સંકેત લીધું છે અને એને આ ગુણસ્થાનકનું આરોહણ કર્યું છે એ જ અવસ્થામાં છે. એ 14માની અંદર પોતે પોતાના આત્માના પ્રદેશોને આ શરીરની અંદર રૂંધીને બહાર કાઢી નાખે છે. અદભુત સ્થિતિ બને છે. 14મું ગુણસ્થાનક, 13મે અરિહંત થઈ ગયો છે. અરિહંત અને સિદ્ધમાં કોઈ ફરક નથી. અરિહંતની અવસ્થા ઉત્કૃષ્ટ અવસ્થા છે, સિદ્ધ સમાન અવસ્થા છે. છતાં 14મું ગુણસ્થાનક હજુ એક બાકી. કહ્યું જૈન ધર્મનો માર્ગ એટલો સૂક્ષ્મ છે. આ દર્શનની અંદર વિતરાગે એટલી ચમત્કૃતિ એમાં મૂકી છે કે ભાઈ આ આટલી અમારી વિતરાગતા, સર્વજ્ઞતા, જીનપણું, અરહંતપણું પ્રાપ્ત થયા પછી, પૂર્ણ નિર્વિકલ્પ પ્રાપ્ત થયા પછી હજી એક ગુણસ્થાનક છે, સ્ટીલ વન સ્ટેપ મોર. હા, આજ સુધી આ જીવ એને એની અંદર આ જીવનું જ્યાં સુધી અત્યાર સુધી એ દેહને આત્મા છૂટા પડ્યા છે એમાં આયુ કર્મ પૂરું થતાં દેહ છૂટી ગયો છે. જીવ સંસારમાં છે, હજી થાય છે શું, ફલાણા ભાઈનો દેહ છૂટી ગયો, આપણે શું કહેવું પડે, એનો દેહ છૂટી ગયો, એનો દેહ શાંત થયો. આ 14મા ગુણસ્થાનકે આ દેહની અંદરથી જ્ઞાની આત્માને છોડી દે છે. આત્માના પ્રદેશોનું એ રૂંધન કરે છે અને આખા શરીરના આ જે દેહના પરમાણુઓ છે એ પરમાણુ એ પરમાણુમાંથી આત્મ પ્રદેશને સંકોરી સંકોરી સંકોરીને એક સમય માત્રની અંદર આ પરમાત્મા એ આ મૂર્ધન્ય સ્થાન ઉપરથી, સહસ્ત્ર સ્થાન ઉપરથી આ આત્માને ત્યાંથી આત્મ પ્રદેશોને ચૈતન્યને ખેંચી લે છે, અયોગ્ય અવસ્થા પ્રાપ્ત કરે છે, યોગોનું રૂંધન થાય છે. અદ્ભુત અવસ્થા છે. આવી મધ્યમ ભૂમિકા પછી ત્રીજી શ્રેષ્ઠ ભૂમિકામાં જ્યાં આ પ્રવેશ કરવાનો છે. આગળ આપણે વિચારીએ ગાથા 11, પરમ સમાધિનો પરમ સંદેશ. નહીં તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના,
परम योग जित लो आव्य बहु सम देश मा छाया जाय समाय आव्य तेम स्वभाव मा मन स्वरूप पण जाय।
अद्भुत दशा परम कृपाणु देवे आ योग मार्गनी आ अंतिम संदेश ना पदनी अंदर अद्भुत बात आ दशा ने अगम्य छे समझी न शकाय बलभला योगियो ज्ञानियो पंडितो तो मथा पचाड़े छे समझातो नथी पार नथी पामता शु बने छे आ आ ऊर्ध्वीकरण चेतनानु ऊर्ध्वीकरण केवी रीते कया स्वरूप थी केवु सुगम रीते एक भूमिका बीजी भूमिका त्रीजी भूमिका में चालियो जाय छे मनोलय सुधी पहुंचे छे अमनस्क योग सुधी पहुंचे छे अने आ जीवनी आ देहनी जे छाया छे स्वयं पोतामां संसाय छे समाई जाय छे। संसार ए तो जीवना विकल्पनी छाया छे समाई जाय छे पोते पोतामां समाई जाय छे। नहीं तृष्णा जीव्यातणी मरण योग नहीं क्षोभ अहिक जीवन जीववानी कोई तृष्णा लालसा अभिलाषा हवे रही नथी। ऐहिक जीवन इच्छा आधारित जीवन एने ऐहिक जीवन कहीए छे। भौतिक जीवन पदार्थना संगमा जीवातु जीवन ए भौतिक जीवन कहवाय। नहीं तृष्णा जीव्या तारके अनंत काल थी आ जीव पदार्थना संगमा जीवे छे इच्छाना आधारे जीवे छे तृष्णाना सहारे जीवे छे। एनु बळ तृष्णा छे एनु बळ आशा छे એનું બળ ઈચ્છા છે એનું બળ વાસના છે। બસ આ બળથી એ સંસાર આખો પડ્યો છે પુદ્ગલ પરમાણુઓ પડ્યા છે ચારે બાજુ। આ વોન્ટ્સ આર મેની આ ઈચ્છાઓ અનંત છે એન્ડ મીન્સ આર લિટલ અને એને તૃપ્ત કરવાના સાધનો બહુ મર્યાદિત છે એટલે ધેર ઇઝ એ લાઈફ ઓફ સ્ટ્રગલ। હવે જીવન કેવું થાય ઓછો માલ છે લેનારા ઘણા છે તો શું થાય પડાપડી થાય સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એનો નિયમ થાય। હવે બળિયાના બે ભાગ આ બસ સંસાર આ સંસારનો સંઘર્ષ અને સ્ટ્રગલ ફોર સર્વાઈવલ એ આપણી અનાદિની રમત આ રમત ક્યારેય પૂરી થતી જ નથી અનએન્ડિંગ છે કારણ કે જેટલું મળે તો ઈચ્છા એથી આગળ છે તૃષ્ણા એનાથી આગળ છે વાસના એનાથી આગળ છે। આ રમતના ખેલનો કોઈ અંત જ નથી આ રમતના આ જે ખેલ છે આ રમત છે એનો કોઈ અંત જ નથી અનએન્ડિંગ છે। નાનચંદ્રજી મહારાજ સંત શિષ્ય કવિવર એમણે એક સરસ મજાની ભગવાન સાથે પ્રાર્થના કરતા કહ્યું ભગવાનને કહે છે કે આપણે બંને સાથે હતા અને તું દૂર ચાલ્યો ગયો અને મને રમતના મેદાનમાં છોડી ગયો મેં કહ્યું કે મારે રમવું છે સંસારમાં ને તે કીધું કે હું તો જાઉં છું મોક્ષે પણ પ્રભુ હવે મને ખબર પડી ભાઈ સાહેબ મને લઈ જાતું મારે આવી રમત રમવી નથી।
દૂર કા પ્રભુ દોડે તું મારે રમત રમવી નથી આ નયન બંધન છોડે તું મારે રમત રમવી નથી।
કારણ શું પ્રભુ તારો ને મારો અંતરો કેટલો પડી ગયો છે મને તેમ કે બે ચાર વાર રમી લો મમ્મી બોલાવે કે છોકરાને ઘરમાં આવ તો મમ્મી 5 મિનિટ્સ બસ હું 5 મિનિટ રમી લો એમ આપણે ભગવાનને વાયદો જ દીધા કર્યો કે ભગવાન મોક્ષની વાર છે થોડી હજી મને એક ભાવ કરવા દો હજી મને થોડુંક આ કરવા દો હજી દીકરાનું કરવા દો હજી દીકરીનું કરવા દો હજી દીકરાના ઘરે દીકરાને આવવા દો પ્રભુ બસ 5 મિનિટ પ્રભુ 5 મિનિટ્સ 5 મિનિટ્સ જસ્ટ આઈ એમ કમિંગ જસ્ટ આઈ એમ કમિંગ। જ્ઞાની કહે છે ભાઈ આનો અંત નથી આ સંત વિના અંતની વાતનો અંત પમાતો નથી। કૃપાળુ દેવે કહ્યું શિષ્ય કહે છે
હો એ રમત ઘણી બે ઘણી બહુ તો દિવસ બે ચારની આ તો અનંતા યુગ ગયા એવી રમત રમવી નથી.
પ્રભુ મને કેમ કે બે ચાર દીમાં ખેલ પૂરો થઈ જશે સંસારનો, હું તો એટલો પાવરધો છું, મારી તો એટલી શક્તિ છે, મારે તો એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે, મને તો એવો ચાન્સ મળી ગયો છે, આઈ એમ સો લક્કી. એને એમ થયું કે બસ આ સંસારમાં બધું હું પામી જવાનો. ભાઈ વિઝા મળે, ગ્રીન કાર્ડ મળે કે સિટીઝનશીપ મળે, હું કઈ દુનિયા નથી જીતી ગયો, અનંતા યુગ આમને આમ પસાર થઈ જશે. નિશ્ચય આ જયારે ત્રીજી ભૂમિકામાં આવે છે ત્યારે કે નહીં તૃષ્ણા જીવી આ તણી, બસ મારે આ સંસારમાં જીવવું નથી. એને સંસારમાં અહિક જીવન જીવવાની કોઈ તૃષ્ણા, લાલસા, વાસના, કામના, અભિલાષા હવે રહી નથી. મરણ યોગ નહીં ક્ષોભ. અને કદાચ આ સંસારમાં આટલા બધા ભૈરા ભાઈરા સંસારમાં એ હોય અને એને એમ થાય કે મારું આ પૂરું થઈ જશે તો એવી એને ભીતિ નથી. મરણ યોગ પ્રસંગમાં પણ કોઈ ખેદ, ખિન્નતા કે ક્ષોભ નથી. મરણાંતિક પ્રસંગ આવે અને કદાચ કોઈ એમ કહે કે હવે તમારો કાળ મર્યાદિત છે, તો પણ આને કોઈ પણ પ્રકારની ખેદ, ખિન્નતા કે ક્ષોભ નથી, ભય નથી, ભીતિ નથી. હી ઇઝ રેડી ફોર ડિપાર્ચર. પ્રભુ હું તૈયાર છું. જેને પદાર્થનો નિર્ણય થઈ ગયો છે એને અહિક જીવનમાં કોઈ પ્રીતિ રહી નથી. બધેથી પ્રીતિ તોડીને જેણે પોતાના પરમ તત્વ સાથે પોતાની પ્રીતિને જોડી છે એને આ સંસારની વિદાયના વેળા આવે તો પણ એને ક્ષોભ, ખેદ, ખિન્નતા શેની હોય? એને કશું જ બાકી નથી. હી ઇઝ જસ્ટ વેઇટિંગ કે આ આયુ કર્મ ક્યારે પૂર્ણ થાય. આ આયુ કર્મને કારણે આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. આ તો હવે એને દૈહિક પાત્ર ક્યારે ફૂટી જાય, ક્યારે તૂટી જાય એની રાહ જોતો બેઠો છે. ત્રીજી ભૂમિકાનો જીવ છે. એને હવે આ દેહનું આયુષ્ય કોઈ 10 વર્ષ લંબાવી દે એવી કોઈ અભરખા નથી કે 5-1 વર્ષ જીવી જાઓ તો સારું. હજી કા, હજી આ છોકરા નાના છે, હજી ધંધો નવો છે, હજી બધું આમ કર્યું છે, 5-1 વર્ષ જો ખેંચાય નહીં પ્રભુ તો સારું. બસ જીવ આવ જ કે રાખે છે, આવી લાલસામાં, આવી લાડમાં ને લાડમાં જીવ્યા કરે છે. ગમે ત્યારે પૂછો તો કે હજી નાના, ઉતાવળ નથી, 5-1 વર્ષ. બાપા આવવું છે સત્સંગમાં, 2 વર્ષ ખમીખા ભાઈ, હજી 2 વર્ષ રહેવા દે. બસ એ ખેંચતા જ જાય છે, એનો કાળ ખેંચતા જ જાય છે. જ્ઞાની કે છે ત્રીજી ભૂમિકાનો જીવ, એને તો મરણ યોગના પ્રસંગમાં પણ કોઈ ખેદ, ખિન્નતા કે ક્ષોભ નથી. પરમ કૃપાળુ દેવે પત્રાંક 212 ની અંદર બહુ સરસ મજાની વાત લખી છે. એ કહે છે કે જીવની દ્રષ્ટિ જો મલિન હોય તો એને સત્મૂર્તિ એવા સત્પુરુષ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે અને જેથી ઓળખાણ પડતું નથી. પણ જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ એવો અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. સત્પુરુષની જીવની દ્રષ્ટિની મલિનતા ઘટે, જ્ઞાની પુરુષ સત્પુરુષનું ઓળખાણ થાય, એના સ્વરૂપનું ઓળખાણ થાય, એનું દેહનું નહીં, એની દશાનું ઓળખાણ થાય, પછી એને એવો અપૂર્વ સ્નેહ આવે છે. કેવો અપૂર્વ સ્નેહ આવે છે કે તે મૂર્તિના વિયોગે એક ઘડી આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. હવે મારાથી એના વિયોગે જીવી નહીં શકાય. અર્થાત તેના વિયોગે એ ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. હવે એ તો સત્પુરુષમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ નહીં ક્ષોભ. બંને સમાન છે. હવે જીવવું, જીવાયું તો પણ શું, ન જીવાયું તો પણ શું. લક્ષ્ય એક જ છે કે હવે આ સત્પુરુષ વિના હું જીવી શકું એમ નથી. એને મળવાનો ભાવ જાગે છે, સત્પુરુષને મળવાનો ભાવ જાગે છે. તો સત્પુરુષ જે દશા પામ્યા છે, સત્પુરુષને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, સત્પુરુષ જે અવસ્થામાં બિરાજમાન છે, એ અવસ્થામાં આપણે જવું કે સત્પુરુષને નીચે ખેંચવો? જો આપણે સત્પુરુષ જોઈએ છીએ, પણ હું અહીંયા હોઉં મારા ઘરે, મારા હાઉસમાં, અને મને સત્પુરુષ મળે અને સત્પુરુષ સંસારમાં પાછો આવે, બોલો, આની આ સત્પુરુષની ભક્તિ અને આને આ જ્ઞાનીનું ઓળખાણ. ભાઈ, તને ઓળખાણ થયું હોય તો તારે ત્યાં જવાનું છે. અને એ ક્યાં બિરાજે છે? લોકના અગ્રસ્થાને. શેમાં બિરાજે છે? હાઉસમાં બિરાજે છે? હા, પોતાના ઘરમાં બિરાજે છે. બસ આવી અવસ્થાથી સત્પુરુષને મળવાનું છે, આવી દશામાં સત્પુરુષ સાથે મળવાનું છે. આનંદ ગંજી મહારાજે કહ્યું ને કે રંજન ધાતુ મિલાપ. કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે રે, કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે રે, પતિ રંજન તે પતિ રંજન મેં નવિચિત ધર્યું રે, એ મેળો નવી કહીએ સંભવે રે. રંજન ધાતુ મિલાપ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે. ઋષભ જિનેશ્વરને પતિ કર્યા પછી જો એને મળવું હોય તો શું કરવું? તો કે તને તારા દેહ સ્વરૂપની અંદર હવે એ પતિ નહીં મળે. તે મેળો કદી નવ સંભીએ સંભવે, હવે એ નહીં મળે. તો શું કરવું? ઋષભદેવ જે સ્વરૂપને પામ્યા છે તે સ્વરૂપ તું પામ, એટલે તારો ને એનો મેળાપ થશે. હવે તો સ્વરૂપનો મેળાપ થશે, દેહ દશાનો નહીં. અને મારે આ મેળાપ કરવો છે. બ્રહ્મચારીજી મહારાજે એટલા જ માટે પ્રભુની ભક્તિ કરતા કહ્યું, પતિ પરમ કૃપાળુ મારા રે, મારે એને વરવું છે. હવે તો શું કરવું? ભગવાનને ઉપરથી હેઠે બોલાવવા છે? નહીં, પરમ કૃપાળુ દેવ હવે પોતાના શુદ્ધ સ્વરૂપને એને કહ્યું છે કે જાસુ સ્વરૂપ સ્વદેશ્રીએ. હવે એના દેશમાં આપણે જવું કે આપણા દેશમાં એને બોલાવવા છે? જ્ઞાની સાથેનું, સત્પુરુષ સાથેનું, સત્મૂર્તિ સાથેનું, જેનું ઓળખાણ થયું છે, એના વિયોગે હવે એક ક્ષણ પણ રહેવાતું નથી. આવ્યું છે, નહીં પસાર થાય. જલ્દીમાં જલ્દી મારે એને મળવું છે. ક્યાં મળવું છે? કયા દેશમાં મળવું છે? કયા ઘરમાં મળવું છે? કયા સ્વરૂપે મળવું છે? એનું સ્વરૂપ છે એના અનુસાર તારે થવું છે કે તું જેવો છો એવા એ થાય એને મળે એવું તું કહેશ? શું કયું ગણિત લઈને આપણે બેઠા છીએ? અહીંયા કહે છે, લોભના સંપૂર્ણ વિજયથી મહાપાત્ર તે માર્ગના. આ માર્ગ ઉપર ના તો મહાપાત્ર જીવો જ આ માર્ગે ચાલી શકે કે જે પોતે સ્વરૂપ દશા તરફ હવે જાય છે. હજી આપણી ઝંખનાઓ જાણે અજાણે આપણે આમ ને આમ રહીએ અને આપણને હજી કોઈ સત્પુરુષ મળે, આવી વાત છે. આપણે એની દશાને પામવાની તો વાત જ નથી. કોઈએ એ વિચાર નથી કર્યો કે મારે મારી દશાનું ઉર્ધ્વીકરણ કરવું છે, જે દશામાં સત્પુરુષ હતા. ના, હું આમને આમ છું, મારા ધંધા વેપાર ધંધો ધાપો ઘર જીવન બધું, અને મને કોઈ આવો જ્ઞાની પુરુષ મળી જાય. એટલે કે છે કે આ મહાપાત્ર છે આ જીવો તો, કે જે હવે સ્વરૂપથી પોતાના સત્પુરુષને મળવા ઈચ્છે છે. મહાપાત્ર તે માર્ગના, અને એની મહાપાત્રતાનો આધાર શું છે? એ પરમ કૃપાળુ દેવની આ રહસ્ય આપે છે. પરમ યોગ જીત લોભ, લોભના સંપૂર્ણ વિજયથી તદ્દન નિસ્પૃહતા યુક્ત મન વચન કાયારૂપ પરમ યોગની તેને હવે પ્રાપ્તિ છે. હવે એના યોગ કેવા છે? તો હવે એને રોક્યા શબ્દાદિક વિષય છે. હવે આ યોગની અંદર કોઈ અહિક જીવનની વાતનો પ્રવેશ નથી. હવે તો જીત લોભ થયો છે આ જગતની અંદર, એવો નિષ્પૃહ થયું છે કે આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન વે તૃણવત છે. એને તો એ જ ભાવ વર્તે છે.
રિદ્ધિ કે વૈ મા રજકણ કે રિદ્ધિ વૈ માનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
યોગ સાથે છે પણ કે છે કે રજકણ કે વૈમાનિક દેવની રિદ્ધિ, આ બધા સર્વે માન્યા ઉદગલ એક સ્વભાવ જો. આ પરમ યોગ જીતલોભ એને મન વચન કાયના યોગ છે, પણ એનો જીતલોભ એને લોભને ક્યાં સુધી જીતી લીધો છે કે વૈમાનિક દેવની રિદ્ધિ અને મારા ઘરના આંગણામાં રહેલું રજકણ આ બંને સમાન છે. રજને આપણે કાઢીએ છીએ, ધૂળ ચોંટી હોય આપણી એક પણ વસ્તુમાં એટલે આપણે એને દૂર કરીએ છીએ. પહેલું કામ સાફ સફીનું એટલે શું હોય કે ભાઈ અહીંયા જરાક રજ છે, કચરો છે, ધૂળ ચડી ગઈ છે, સાફ કરો. આ રજકણ એમ આ મન વચન કાયના યોગની અંદર આ પૂદગલોની રજકણને સાફ કરવી છે. આટલું જીતલોભ, આવું પરમ યોગ જીતલોભ જેને પ્રાપ્ત કર્યા છે, અદભુત દશા છે આની. કૃપાળુ દેવે એને સંસારમાં રહીએ છે, કોઈ પણ પ્રકારનો હવે એને લોભ નથી. આપણને અનેક પ્રકારના લોભ છે અને આવા જીવને નિકટભવી જીવ કોને કહેવો હોય? સમીપ મુક્તિ ગામને ગામી જીવને તે સહજ વિચારમાં સપ્રમાણ થવા યોગ્ય છે. છ પદના પત્રમાં એક વાત આવી છે, વિચાર કર્યો. સમીપ મુક્તિગામી જીવ એટલે કોણ? એ જીવ કેવો હોય? 292 ના પત્રની અંદર પરમ કૃપાળુ દેવે આવા બધા લોભ જેના સમાપ્ત થયા છે. લોભ એટલે કઈ ને કઈ પ્રકારની છે, બધું જ જાય ત્યારે છેલ્લામાં છેલ્લો કયો અવગુણ જાય, કયો કસાઈ જાય? લોભ. 11મા ગુણસ્થાનકે રહેલો જીવ પડે એ કયા કસાઈથી પડે? લોભ કસાઈથી. એને અદભુત રિદ્ધિઓ જે પ્રાપ્ત થઈ હોય, પરમ કૃપાળુ દેવે લખ્યું છે અનુભવના આધાર ઉપર કે ત્યારે એને કોઈ પણ પ્રકારની આવી જે વાસના હોય છે એ વાસના આવી સુખની સગવડતાની એ વાસના એને હોય છે અને એને કારણે આ જીવ પડે છે. રસ ગારવ, સાતા ગારવ, એમાં આ કયો ગારવ છે? સાતા ગારવનો લોભ. જરા મજા આવી જાય, એ પહેલા પણ નડે છે મુમુક્ષુતામાં અલ્પ સુખની ઈચ્છા, અને 11મા ગુણસ્થાને પણ એ નડે છે સાતા ગારવ. ધ એટેચમેન્ટ વિથ કમ્ફર્ટ્સ એન્ડ કન્વીનિયન્સ, અને આજે આપણને તો નડે જ છે, એમાં ક્યાં વિશેષ આપણે વિચારણા કરવાની જરૂર છે. આ નિરાશ જ કરે છે, સાતા ગાળો જીવ પડે છે, આ લોભ છે. જગતની કોઈ ને કોઈ પ્રકારની કુટુંબાદિક સંગ વિશે લખ્યું છે કે ખરું છે, કૃપાળુદેવ લખે, કોઈ મુમુક્ષુ લખ્યું કે પ્રભુ આ નથી છૂટતું, તેમાં પણ આ કાળમાં એવા સંઘમાં એટલે કુટુંબ આદિના સંઘમાં જીવે સમપણે પરિણમવું એ મહાવિકટ છે. આ કાળમાં આપણને જે કુટુંબીજનોનો પરાયો પનારો પડ્યો છે એ કોઈ પરમાર્થ માર્ગે જનારા જીવો નથી. કોઈ અપવાદરૂપ આવો સંઘ હોય તો જુદો છે, નહીં તો પ્રત્યેક જીવ અહિક જીવનનો અભિલાષી છે. તેવા સમયમાં સમપણે પરિણમવું એના સંગમાં, જરાય ચિત્તની વિકલ્પ અવસ્થા ન થાય એ વિકટ છે. અને જેવો એટલું છતાં પણ સમપણે પરિણમે તે નિકટભવી જીવ જાણીએ છીએ. સંસારના બહારના સંઘમાં સમપણે પરિણમવું એ સરળ છે. કોઈના ઘરમાં ગમે તે થતું હોય તો આપણે સંભાવ રાખી શકીએ, કેમકે આપણે ક્યાં લેવા દેવા છે. મુકને ચિંતા, એના ઘરનો ઈ ધણી છે, એના ઘરમાં જે પ્રશ્ન હોય એના દીકરાના, એની વહુરૂના, એની દીકરીઓના, એના જમાઈના, એના સગાવાલાના, એમાં આપણને સમપણું રાખવું હોય તો કાંઈ વાંધો નહીં. આપણે કહીએ કે ભાઈ એમ જ હાઈલા કરે, ક્ષમતા રાખવી, કંઈ ગુસ્સા ન કરવા, આવું ન કરવું, આવું બધું કહેવામાં પણ આપણે તો ડાયા છીએ. એટલો બધો ઉપદેશ દઈએ કે આવું તો મુનિઓ પણ સાંભળીને કે આટલે આનું આટલું બધું જ્ઞાન છે, પણ આનું જ્ઞાન ક્યાં છે? પારકાને ઉપદેશ દેવામાં. બીજા ઘરમાં કેમ શાંતિ રહે એ બરોબર સમજાવી દે. ભાઈ એમ જ હોય, ભેડા થાય તો વાસણ ખખડે ખરા, પણ આપણે શાંતિ રાખવી. કેને તું વાત કરસ? બીજાના ઘરમાં. પણ તારા ઘરે વાસણ ખખડું ત્યારે તું શું કરતો હતો? પરમ કૃપાળુ દેવ કહે છે, કુટુંબ આદિ સંઘમાં આ કાળની અંદર સમપણે પરિણમવું મહાવિકટ છે, મહાવિકટ છે. આટલું છતાં પણ સમપણે પરિણમે તે નિકટભવી જીવ જાણીએ છીએ. આટલું છતાં જો સમપણે પરિણમે તો અમે જાણીએ છીએ કે આ નિકટભવી જીવનું લક્ષણ છે, એને આપણી ઓળખ આપી છે. આપણી ક્ષમતાનું બળ, આપણા સંભાવની બળ કેટલું છે, આપણું બોધ બળ કેટલું છે, આપણી પાસે બોધનું પ્રમાણ ઘણું છે, બોધનું બળ ઓછું છે. સો ફાર એઝ ક્વોન્ટિટી ઇઝ કન્સર્ન, આપણી પાસે ઘણું છે. આપણે કે કેટલા પુસ્તક, કેટલી લાઇબ્રેરી, કેટલા પ્રવચન સાંભળ્યા, કેટલા આપ્યા, તો ક્વોન્ટિટીમાં બોધનું આપણી પાસે કદ જથ્થો ઘણો છે, પણ બોધ બળ કેટલું છે? બોધનું બળ નથી. બોધ બળના અભાવમાં જીવ સંભાવથી સરી પડે છે, વિષમ ભાવમાં રહે છે. વિષમ ભાવ એટલે કસાયયુક્ત ભાવ, અને સમભાવ એટલે કસાય રહિતપણું. જેનું કસાય રહિતપણું જેને વર્તે એની કર્મબંધની પ્રક્રિયા ન હોય, અને એના કર્મબંધ કદાચ થાય તો શિથિલ બંધ હોય, સહેજ માત્રમાં જીવ જાગૃત થાય, આલોચના પ્રાયશ્ચિત ક્ષમાપનાથી એનો એ શિથિલ કર્મબંધ આત્માના પ્રદેશ ઉપરથી ખરી જાય, એ રહેવા ન દે. એનો હિસાબ સાંજે પૂરો હોય, એમાં એનો કર્મનો ક્યાંય સરવાળો ન થાય, બંધાય ખરા પણ ખરી જાય. આલોચના, પ્રતિક્રમણ, કાયોસર્ગ, ક્ષમાપના અદભુત યોગ છે જૈન શાસનમાં. આ રોજે રોજ અનેક પ્રકારના નાના મોટા સંગ પ્રસંગના કારણે, વ્યવહારના કારણે આપણે કર્મ બાંધતા હશું, જાણતા અજાણતા, પરિસ્થિતિવશ, સંજોગવશ, કુટુંબના કારણે, સંઘના કારણે, કંઈ વાંધો નહીં, જ્ઞાની કે બાંધ, પણ સાંજે પ્રતિક્રમણ કર, ભાવથી આલોચના કર, પ્રાયશ્ચિત કર કાયોસર્ગ રૂપી, અને ક્ષમાપના કર. બસ સૌને સાંજે કહી દે કે ખામેમી સમજી દે, મારી જે કંઈ હશે હું અત્યારે એનો કોઈ પણ રંજ માત્ર પણ એ વાતને હવે મનમાં રાખતો નથી. આ માર્ગ છે. આવા જીવને પરમ કૃપાળુ દેવે છાપ આપી છે કે આ નિકટભવી જીવ છે. આ નિકટભવની ભવી જીવને આ છ પદ સપ્રમાણ થાય છે, એને સમ્યક દર્શન થાય છે, એ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે છે. તો આપણે નિકટભવી જીવનું સ્વરૂપ એ જો આપણને સમજાય તો આપણું તો કામ થઈ જાય. આ સંસારમાં રહીને પણ નિકટભવીપણું પ્રાપ્ત કરી શકાય ખરું? તો કે હા. અને એનો શ્રેષ્ઠ ઉપાય એનું કયું ક્ષેત્ર છે? તો આ સંસારની અંદર કુરુક્ષેત્ર એ પણ ઘર છે, અને ધર્મક્ષેત્ર એ પણ ઘર છે. અનંત સંસાર વધારવો હોય તોય જે આપણને સંગ પ્રસંગ કર્મના ઉદયથી પ્રાપ્ત થયો છે આ જ કુરુક્ષેત્ર છે જેમાં આપણે આ પ્રકારના સંસારમાં જશું, અને એ જ ધર્મક્ષેત્ર છે, એનાથી મુક્તિ મેળવવી હોય તો અહીંયાથી જ થશે. સૌથી વધારેમાં વધારે કર્મ બંધાવનાર નિમિત્ત કોણ? તો કે આપણા સગાવાલા, બીજું કોણ? અને સૌથી વધારેમાં વધારે આપણને અનુકૂળ થાય, મદદરૂપ થાય, અને જેના થકી આપણે ઉર્ધ્વીકરણના માર્ગ આપણી સાધના સરળ થાય એ પણ કોણ? કોઈ બહારનો નથી આવતો, એ પણ ઘરના લોકો, એ પણ સાધ. પણ હવે એની સાથે આપણો અનુબંધ અશુભ કર્મના કારણે છે કે શુભ કર્મના કારણે છે? જે સુખ સંતાન આપી શકે એ જગતનો ચક્રવર્તી આપણને ન આપી શકે, અને જે સંતાપ આપણા સંતાનો આપી શકે એ પણ જગતનો કોઈ સમ્રાટ આપણને ન આપી શકે. જ્ઞાની કહે છે, કુટુંબના સંઘની અંદર આ જીવને સમપણે રહેવું છે તો કુટુંબની વ્યવસ્થા જ એવી કરે કે એની અંદર સંભાવની જાગૃતિ રહે, એવું જ આયોજન કરે. બધા જ જીવો સમજે, બોધ પામે, ભક્તિ કરે, સાથે બેસે, ભક્તિ કરે, પ્રભુની ઉપાસના કરે, જીવનની અંદર એકબીજા સાથેનો સંપ્રે, માન રે, વિનય રે, એકબીજા પ્રત્યેનો આદરભાવ રે, એક સમાન લક્ષ્ય સ્થાપિત થતો જાય નાનપણથી એ સંસ્કારો, એ વાતાવરણ, તો પેઢી દર પેઢી સુધી જીવનની અંદર એક પ્રકારની ધર્મધારા વહેતી જ હોય, અને આ ધર્મધારામાં વહેતી હોય તો આ જીવો આ સંઘમાં આવીને પોતાનું નાનું મોટું પણ કલ્યાણ કરી જાય. પણ જે ઘરની અંદર બે વિપરીત ધારાઓ ચાલતી હોય, એક મોક્ષની ધારા ચાલતી હોય, શાંતિની ધારા ચાલતી હોય, બીજી ભયંકર સંસારની ધારા ચાલતી હોય, કોઈ મેળ જ નહીં, એક્સ્ટ્રીમ્સ, કુટુંબના સભ્યો વચ્ચેની આવી એક્સ્ટ્રીમ, કોઈ બે માણસ વચ્ચે પણ એક્સ્ટ્રીમ અવસ્થા, એકને મોજ શોખ ભોગ વિલાસનું જીવન જીવવું છે અને એકને સંયમ અને સાધનાનું જીવન જીવવું છે, ક્યાંય ભેગું થતું જ નથી. સાથે રહેનારા લોકોની અંદર આ બધામાં કૃપાળુ દેવ કહે છે કે જેથી આપણને આ યોગ પ્રાપ્ત થાય ત્યારે સમજી લેવું કે હવે આપણો આ ભવનો અંત નજીક છે. આપણને એવા અનુકૂળ હવે આપણા શુભના બંધનવાળા યોગમાં આપણને મળ્યા. સંત પણ ક્યારે મળે? અશુભના યોગથી સંત મળે કે શુભના યોગથી મળે? પુણ્યના યોગથી સંતની પ્રાપ્તિ થાય કે પાપના યોગથી સંતની પ્રાપ્તિ થાય? જીવનને ઉત્કૃષ્ટ ઉર્ધ્વીકરણમાં જવા માટે આપણને કેની જરૂર છે, પુણ્યની કે પાપની? તો પુણ્યની જરૂર છે. પુણ્ય આજે જ્યારે આપણને આવા સંગ પ્રસંગ નબળા બન્યા છે ત્યારે શું કરવું? અધિક પુણ્ય કરીએ જેથી સતયોગ પ્રાપ્ત થાય. સતનો યોગ પણ પુણ્યથી થાય, સતદેવ પુણ્યથી મળે છે. આવી પ્રકારનું પુણ્યાનું પુણ્યબંધીનું એક શાસ્ત્રની અંદર જબરજસ્ત જૈન દર્શનની અંદર આ શુભ કર્મ કરો, સત્કર્મ કરો જે સતની પ્રાપ્તિ કરાવે. આજે જો આવો પનારો પડ્યો છે તો જરૂર અશુભ કર્મના ઉદયનું ફળ છે. માટે શુભ કરો, પુણ્ય કરો. પુણ્યથી ડરવાની કોઈ જરૂર નથી. ભોગલક્ષી પુણ્ય નહીં કરવાનું, આત્માલક્ષી પુણ્ય કરો. કેમ કે આજે આપણા પુણ્ય, કૃપાળુ દેવે કહ્યું કે આ જીવના પુણ્ય હીન પુણ્ય છે. હીન પુણ્ય છે એટલે સદયોગ મળતો નથી, સતયોગ મળતો નથી, સત્પુરુષાર્થ જાગતો નથી. એનું કારણ શું છે? જીવનું પુણ્ય ઓછું પડે છે. હત પુણ્યશાળી લોકોએ હે પરમાત્મા તારા શાસનને ઘેરી લીધું છે, કૃપાળુ દેવ લખે છે. હત પુણ્યશાળી છે જેનું પુણ્ય ક્ષીણ છે, જેનું પુણ્ય નબળું છે, આવા લોકો શાસનના નેતા થઈને બેઠા છે. માટે પુણ્ય પણ જોઈએ, પ્રકૃષ્ટ પુણ્ય, અતિશય પુણ્ય, સાતિશય પુણ્ય, એવો સંઘ પ્રાપ્ત થાય. કૃપાળુદેવ કહે છે, આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. જ્યારે આવી સ્થિતિની અંદર આ એક ભાગને ત્રીજા ભૂમિકા સુધી પૂરું કરીને કૃપાળુ દેવ ત્રીજી ભૂમિકામાં આ ત્રણેય ભૂમિકાની અંદર જે સાધક પોતાની સાધનામાં આગળ વધતો 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 આ માનવ દેહધારી સાધન સાધક એ જ્યારે પરમ યોગની પ્રાપ્તિમાં પડે છે અને જીતલોભની અવસ્થામાં આવે છે ત્યારે પ્રક્રિયા શું બને છે? એટલે ઉપરની મોક્ષની સ્વરૂપ પ્રાપ્તિની જે આત્મસ્વભાવ અગમ્ય હતો તે હવે આત્મસ્વભાવ એને પ્રાપ્ત થાય છે. એ ભૂમિકામાં જીવ કેવી રીતે પ્રવેશ કરે છે? એની છેલ્લી અવસ્થાની અંદર જીવ કેવી સાધનાના કેવા સ્વરૂપથી પોતાના સ્વરૂપ અને સ્વદેશની અંદર પ્રવેશ કરે છે. અદભુત આ એક ઉદાહરણથી કૃપાળુદેવ સમજાવે છે. ભૂમિકા પહેલા કઈ થવી જોઈએ? જીત લોભની ભૂમિકા થવી જોઈએ. યોગ કેવા પ્રાપ્ત થવા જોઈએ? આવા પરમ યોગ આપણા રહેવા જોઈએ. યોગ તો જે છે એ નહીં છે, પણ એમાંથી કસાયના અંશો સમાપ્ત થવા જોઈએ. જીત લોભની દશામાં જતા આપણે એક પ્રાર્થના બોલીએ છીએ.
કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખો વર્ષ તકો જીવું યા મૃત્યુ આજ હી આ જાવે, અથવા કોઈ કૈસાહી ભય યા લાલચ દેને આવે, તો ભી ન્યાય માર્ગ સે મેરા કભી ન પગડિગને પાવે.
લાખ વર્ષ જીવવાનું હોય કે આજે મૃત્યુ આવે, લક્ષ્મી આવે કે લક્ષ્મી જાય, કોઈ ગમે તેવો ભય આપણને બતાવે, ગમે તેવી લાલચ આપે, ભય અને પ્રલોભન એનાથી આ જીવ ખેંચાય છે સંસારમાં. અનેક વાર પોતાની સમજણીની વિરુદ્ધ, પોતાની શ્રદ્ધા વિરુદ્ધ, પોતાની ઈચ્છા વિરુદ્ધ આ જીવ એવી વિકૃતિ કરતો હોય, એના બે જ કારણ જ્ઞાની કહે છે. એના અંતરમાં ભય અને કાયે પ્રલોભન. ભય અને પ્રલોભનને વશ થઈને આ જીવ ઘણીવાર સત્યના માર્ગ પરથી, ન્યાયના માર્ગ પરથી હટી જાય છે, સાધનાના માર્ગ પરથી ચલિત થાય છે. આપણને લાગે કે પેલા કેટલી સાધના કરતો હતો, કેટલી ભક્તિ કરતો હતો, આ પાછો ગયો. ન્યાય માર્ગથી જ્ઞાની આ કહી શકે તો ગમે તેવું બને પણ પ્રભુ મારો પગ અહીંથી હવે ડગે નહીં, ન ડગે, ક્યારે ન બને. આવી જ્યારે જીતલોભની અવસ્થા આવે ત્યારે શું થાય છે કે એની અંદર જે ડગાવનારું આ ભય અને પ્રલોભનના વિકલ્પ કરાવનાર આ જીવનું મન છે. આ ત્રણ યોગની અંદર બે યોગને એને બરોબર સ્થિર કરી દીધા, કાયાના યોગને અને વાણીના યોગને. કાયાના યોગમાં એ પદ્માસન લઈ લીધું અને જગતથી દૂર વયો ગયું. વાણીના યોગમાં એણે મૌન ધારણ કર્યું, એક શબ્દ પણ કોઈની સાથે મારે બોલવો નથી. પણ ત્રીજો એક યોગ રહ્યો, એ છે મનનો યોગ. આ મનનો યોગ છે, એને મનને કેવી રીતે વશ કરવું, મનને કેવી રીતે જીતવું. કૃપાળુદેવ કહે છે કે જ્યારે જીતલોભની અવસ્થા આવે છે, જ્યારે આ સ્થિતિ નિર્માણ થાય છે કે હવે તો લક્ષ્મી આવે કે જાય, જીવું કે મરું, હવે કોઈ પણ પ્રકારના ભય, લાલચ, પ્રલોભન, ભીતિ એ કશી જ જ્યારે એનો અસર ન થાય, તો કહે છે કે કેવી દશા થાય છે, જ્યારે મન જીતાય છે આ છેલ્લી અવસ્થા છે. મન જીતાય બસ એ સાધક બધું જીતી ગયો. એ કહે છે આવીએ બહુ સમ દેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. આ છેલ્લું જીતવાનું હોય તો કાયાને નહીં, વચનને નહીં, મનને. લાસ્ટ પોઝિશન ત્રણ યોગમાંથી મનોયોગને જીતવાના છે. જેમ પદાર્થ અને પ્રકાશપુંજ એક જ રેખામાં સમભૂમિકાએ આવ્યથી પદાર્થની છાયા પદાર્થમાં જ સમાઈ રહે છે, તેમ જીવ સ્વભાવની ઉત્કૃષ્ટ ભૂમિકાએ આવ્યથી મનરૂપી છાયા એના સ્વરૂપમાં જ સમાઈ જાય છે, બહિર ઉપયોગરૂપ પરિણામ પામતી નથી. ઉદાહરણથી કહ્યું છે, સમજાય છે. બોધામૃતમાં પૂજ્ય બ્રહ્મચારીશ્રીએ એ સમજાયું છે કે માથા પર સૂર્ય સીધી લીટીએ તપતો હોય, માથા પર સૂર્ય સીધી લીટીએ તપતો હોય ત્યારે પૃથ્વી, માથું અને પગ એક સમ દિશામાં સમદેશમાં આવે છે. ઇટ સેમ ડિગ્રી આવે છે, ત્યારે આ છાયા જે છે એ જો જરાક આગળ પાછળ હોય તો આ પદાર્થની છાયા પ્રકાશને કારણે એ બહાર પડે, પણ ત્યારે એ શરીરની જ છાયા શરીરમાં જ સમાઈ જાય છે. શરીરની છાયા શરીરમાં જ સમાઈ જાય છે ત્યારે એ સૂર્યના પ્રકાશને કારણે આ દેહ ઉપર, જમીન ઉપર રહેલું આ શરીર અને એ શરીરની પડતી જે પડછાયો અથવા છાયા, એ જો આ બધા સીધી લીટીમાં હોય, જમીન, શરીર અને સૂર્ય તપતો તાપ, તો કે છે આ શરીરની કોઈ છાયા પડતી નથી. તો એ પ્રકાશના કિરણોનું પરિવર્તન જે કંઈ થતું હોય એ શરીરની છાયા શરીરમાં સમાય, પદાર્થની છાયા પદાર્થમાં સમાય, એને ત્યારે પડછાયો ન હોય. તેમ આત્મા પરમાત્મા અને સદગુરુની એકતા સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્રની એકતારૂપ સંભાવમાં કે સ્વભાવમાં આવે છે ત્યારે મનનું સ્વરૂપ જે સંકલ્પ વિકલ્પ કરવાનું છે તે દૂર થઈ જાય છે, સંકલ્પ વિકલ્પો સમાઈ જાય છે, નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપ સહજ શુદ્ધ સ્વરૂપે પ્રકાશે છે. આ એક અવસ્થા ઊભી થાય છે. અવસ્થાને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રજી મહારાજ એમણે યોગશાસ્ત્રમાં આને કહ્યું છે અમનસ્ક યોગ. અમનસ્ક યોગ, અમનસ્ક યોગ એટલે હવે મન નામનું એક દ્રવ્ય મન શરીરમાં છે પણ એની કોઈ ક્રિયા, એનો કોઈ વ્યાપાર હવે થતો નથી. મનનું કામ સંકલ્પ વિકલ્પ કરવા, મનનું કામ સ્મૃતિ કરવી અને કલ્પના કરવી, મનનું કામ જલ્પના કરવી, જેમ પરમ પુરુષોત્તમ દેવ કહ્યું ને, જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાય, મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. કલ્પના અને જલ્પના આપણે બોલીએ એ વાણીનું સ્વરૂપ છે અને બોલ્યા વિના આપણે જે આપણા વિચાર છે એનું શબ્દનું રૂપ આપણે આપ્યા જ કરીએ. પછી જ્યાં જઈશ પછી એને આમ કહી દઈશ, પછી એનું આપણે આમ કરીશું, પછી એની સામે હું આ કરીશ, એનું ડોક્યુમેન્ટેશન આવું હશે, એમાં આ શબ્દ મૂકી દઈશ, આટલે એની અંદર ક્લોઝ મૂકીશ, આની અંદર આમ કરીશ, આ બધું જે વિચારણા છે એ આપણી વાણીના રૂપમાં ચાલે છે, શબ્દના રૂપમાં ચાલે છે. એબસ્ટ્રેક્ટ નથી, કોન્ક્રીટ છે. ઇટ ઇઝ ફેક્ટ કે આપણે બોલતા નથી, એ બોલતા નથી, એ વાચ્ય વાણી નથી, પણ છતાં આપણી જે વિચારણા ચાલે છે એ ભાવ વિચારણા નથી, વ્યવહાર વિચારણા છે, દ્રવ્ય વિચારણા છે, એને જલ્પના કહેવાય. એટલે ઘણીવાર મૌન લીધા પછી પણ આ જલ્પનાનો વ્યવહાર અથવા વ્યાપાર ચાલુ રહે છે. ખ્યાલ આવે છે? જે મનનો કલ્પનાનો વ્યાપાર ચાલુ રહે છે, મન જુદી જુદી કલ્પના કર્યા કરે છે, કઈ જગ્યાએ મનની કલ્પનાઓ દોડતી હોય છે, એમ મૌન લીધા પછી હજી પણ આપણી પાસે જે ભાષા છે, જે વાણી છે, જે શબ્દ છે, જે વાક્ય રચના છે, એ રચનાની અંદર આપણો વેપાર ચાલ્યા કરે છે. આને જલ્પના કહેવાય. કલ્પના ને જલ્પના બંને ચાલે સમાધિમાં બેઠા હોય ત્યારે, સ્મરણ મંત્ર કરતા હોય ત્યારે, સાધના કરતા હોય ત્યારે, આ કલ્પના ને જલ્પના ચાલ્યા જ કરે છે. બહુ મુશ્કેલ છે, કારણ કે જ્યાં સુધી મન એને મદદરૂપ થશે ત્યાં સુધી શબ્દો એનો આકાર લેશે, પણ મન જ્યારે નહીં હોય, આપણે કંઈક મારું મન જ નથી તો આપણે કાંઈ નહીં બોલીએ. મને ત્યારે બોલવાનું મન જ નહોતું થતું. તમે કેમ શાંત હતા? સાવ શાંત હતો. તમે કાંઈ એને માટે વિચાર્યું નહીં? તો કે ના, કાંઈ એકે શબ્દ વિચાર્યો નહીં. શું કામ ન વિચાર્યો? વાણી હતી, શબ્દો હતા, છતાં પણ મનના ઉપયોગથી એ જલ્પના થતી નહોતી, અને જલ્પના વ્યક્ત કરવામાં આવે ત્યારે વાણી યોગ બને છે. કૃપાળુ દેવી એટલી બધી સૂક્ષ્મતા આપણને આ માર્ગની અંદર બતાવી છે. ત્રીજી ભૂમિકા વાળો એ મન સ્વરૂપ જાય છે, કેવું જાય છે? બાહ્યથી તો નહીં, આંતરિકમાં પણ નહીં.
આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. એ જ્યારે આવી રીતે સ્વભાવમાં આવે છે, એના સ્વભાવની અંદર જ્યારે ચિત્ત જ્યારે પોતાના આત્મા ચૈતન્યનો સ્વરૂપ જ્યારે ચૈતન્યનો પ્રકાશ ઝળહળે છે, એ ત્યારે ચૈતન્યના પ્રકાશમાં રહેલું ચિત્ત એ ત્યારે મનની ભૂમિકાની અંદર ત્યારે કોઈ સંકલ્પ વિકલ્પની છાયા પડતી નથી, ત્યારે કોઈ જલ્પનાનો ક્રિયાયોગ ચાલતો નથી, મનનો વ્યાપાર શાંત થાય છે. મન દ્રવ્ય મન તરીકે રહે છે, હવે ભાવ મન સ્વરૂપ એનું સમાપ્ત થાય છે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ, દ્રવ્ય કર્મ ચેતન રૂપ નથી, દ્રવ્ય કર્મ તો જડ છે, પણ ભાવ કર્મ કોના? જીવના. ભાવ કર્મ સાથે જોડાયેલો જીવ એને જ્ઞાની કહે છે, એ ચેતન રૂપ છે. એટલે કહું કે એ કર્મનો કરતા પોતે છે, ત્રિવિધપણું કર્મનું કર્તાનું કર્તાપણું. ગઈકાલે આપણે જે સત્સંગની અંદર વિચાર્યું કે દ્રવ્ય કર્મનો કરતા જીવ છે, કારણ કે ભાવ કર્મનો કરતા કોણ થયો? જીવ થયો. જીવના ભાવ કર્મ વિના પૂદગલના પરમાણુઓ કર્મનું સ્વરૂપ પામી શકે ખરા? શક્ય નથી. એમ અહીંયા મનનો જે વ્યાપાર છે એના આધાર ઉપર જ આ દ્રવ્ય મન નામની આભ્યંતર ઇન્દ્રિય છે, જેમ પાંચ ઇન્દ્રિય છે એ મન પણ એક ઇન્દ્રિય છે. હવે એ સ્વભાવમાં આવે છે ત્યારે આ મનનો વ્યાપાર સમાપ્ત થઈ જાય છે. મનનું કામ ગમો અણગમો કરવો, સંકલ્પ વિકલ્પ કરવા, સ્મૃતિ અને કલ્પનાઓ કરવી, બસ આ મનનું આવું કામ છે, એ બધું બંધ થઈ ગયું. જેમ આંખનું કાન કામ બંધ કર્યું, કાનનું બંધ કર્યું, જીભનું બંધ કર્યું, સ્પર્શનું બંધ કર્યું, નાકનું બંધ થયું, આવી પ્રકારની પાંચેય ઇન્દ્રિયોના વેપારને સમેટવામાં આવે છે. પણ મનનો વેપાર સંપૂર્ણપણે જ્યાં સુધી મનનું સ્વરૂપ એનો નિગ્રહ ન થાય, અમનસ્ક યોગની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી સ્વભાવમાં સ્થિર થવાતું નથી. એટલે અંદરની કલ્પના અને જલ્પના આ બંને ચાલુ રહે છે. આ જ્યારે સમાપ્ત થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ જે આત્મ સ્વરૂપમાં અનંત સુખની અંદર આ યોગીને જે જવું છે, આ યોગીની છેલ્લી એની વીકનેસ, છેલ્લી અવસ્થામાં પણ જ્યાં ક્યાંક ઉણપ રહી જાય, આ કૃપાળુ દેવે અહીંયા દર્શિત કરી છે. આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. ભલ ભલા યોગીઓ, જ્ઞાનીઓ, તપસ્વીઓ, આચાર્યો આ બધા મનના તોફાન સામે શાંત થઈ ગયા છે, જીતી નથી શક્યા. બાકીનો બધો યોગ એને કર્યો, સર્વસંગ પરિત્યાગ કર્યા, મન વગડાના કષ્ટો વેઠી લીધા, અનેક પ્રકારનું કર્યું. કૃપાળુ દેવે જેમ કહ્યું, યમ નિયમ સંયમ આપ કયો, દ્રઢ આસન પદ્મ લગાવી દો, જપ ભેદ જપે તપ ત્યો હિ તપે, ઉરસે હિ ઉદાસી લહી સબપે. છતાંય હજી એની જલ્પના જતી નથી. આનંદ ગંજી મહારાજ કહે છે, હો કુંથુજી ન મનડુ કિમ હિન બાજે, જીમ જીમ જતન કરીને રાખું, તિમ તિમ અલગુ ભાસે, હો કુંથુ જીન મનડું કિમ હિન બાજે. આનંદગંજી કહે છે કે જ્ઞાની તપસ્વી સિદ્ધિઓ આ બધાને નાખે અવળે પાસે, એક ક્ષણની અંદર સમયની અંદર આ બધા ભલભલા યોગીને ઊંધે કાન નાખી દે છે. આ કલ્પના ને જલ્પના હજી શાંત થઈ નથી, મનોનિગ્રહ થયો નથી, મનનું સ્વરૂપ ગયું નથી, અમનસ્ક યોગની પ્રાપ્તિ થઈ નથી. જૈન દર્શનની અંદર કુમારપાળ મહારાજને આ અમનસ્ક યોગ પ્રાપ્ત કરવા માટે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજે યોગશાસ્ત્રની રચના કરી, 11 પ્રકાશ લખીને કહ્યું કે અમે અત્યાર સુધી તમને પરંપરાનો શાસ્ત્રની આમનાઈનો માર્ગ બતાવીએ છીએ, પણ 12મો પ્રકાશ જે છે એનું શીર્ષક છે અમનસ્ક યોગ. હેમચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે હે મહારાજા કુમારપાળ, હવે આ 12મું ચેપ્ટર અમે જે લખીએ છીએ અમનસ્ક યોગ, એ અમે અમારી અનુભૂતિના આધાર ઉપર લખીએ છીએ. એટલે એનું ક્યાંય શાસ્ત્રમાં તોલન મળે કે ન મળે, એની જોડ મળે કે ન મળે, એની ચિંતા નહીં કરશું. આ અમનસ્ક યોગ છે, મનને નાથવાનો, મનને નિગ્રહ કરવાનો ઉપાય. આ પરમ કૃપાળુ દેવે પણ આ પ્રકારના મનને કાબુ લેવાનો ઉપાય, કૃપાળુ દેવે કેટલાય એવા સૂત્રો આપ્યા અને સૂત્રો આપીને કહ્યું કે જોજો, શાસ્ત્રમાં આ વાત મળી આવશે, ન મળી આવે તો પણ ચિંતા નહીં કરશો. શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતમાં ઘણા વચનો એવા છે કે જેને પંડિતો એમ કે છે કે શાસ્ત્ર સાથે મેળ નથી, કૃપાળુ ભગવંત કે છે કે ન મળી આવે તો ચિંતા કરશો નહીં. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી તે અમે જાણીએ છીએ. બંધ ને મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનમાં છે તે દર્શન જ નિકટ મુક્તિપણાનું કારણ છે. અને તે દર્શન કહેવાને જો કોઈ યથાર્થ પુરુષ અમે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. અને તે શ્રી તીર્થંકર દેવનો અંતર આશય આ કાળે આ ક્ષેત્રે જો કોઈ કહી શકવાને માટે સમર્થ હોય તો તે અમે છીએ, એમ અમને દ્રઢપણે ભાસે છે. આ તીર્થંકર કોટીનો પુરુષ છે, આ પરમાત્મા સ્વરૂપનો પુરુષ છે. આની વાણીની અંદર ક્યાંય શંકા કરવા જેવું નથી. એ ડંકાની ચોટ ઉપર કહે છે કે અમે કહીએ છીએ એ વાત તીર્થંકરના હૃદયમાં હતી. શ્રી મહાવીર આમ કહેતા હતા, પાને પાને શબ્દે શબ્દે એને તીર્થંકર વારંવાર જીવોને આમ ઉપદેશ આપતા હતા, જાણી પોતે એનો સાક્ષી હોય. એ સાક્ષી ભાવે આજે શ્રીમદ રાજચંદ્રજી વિતરાગની વાણીને, સમવસણની વાણીને, દેશનાની વાણીને આપણી સામે વચનામૃતના રૂપમાં કીધી છે કે ભગવાન આમ કહેતા હતા. હું કહું છું ને, મેં સાંભળ્યું છું. અને આ એનો સ્મૃતિ યોગ જાતિ સ્મરણ જ્ઞાનથી ભૂત ભવ અનુભવ ગમ્ય થઈ ગયો છે. હવે કોઈ અંતર નથી, હવે પૂર્ણ વિતરાગનો બોધ છે જે અમને સાંભળી આવે છે, પૂર્ણ વિતરાગનો બોધ. અને એટલા જ માટે જ્યારે કહ્યું આણંદના સ્ટેશન ઉપર બેઠા છે ભગવાન, ગાડીની રાહ જોવાય છે, અને કોઈ આવીને કહે છે ખંભાતના મુમુક્ષુ કે બહુ આ ધર્માચાર્યો અને ચારે બાજુ ધર્મના પંડિતો પ્રભુ બહુ નિંદા કરે છે આપની, બહુ ટીકા કરે છે કે છે એને મૂળ માર્ગની કંઈ જીન માર્ગની ખબર નથી, અને અમે જ જીનેશ્વરનો માર્ગ જાણીએ છીએ. આવું તો ઘણાને ભ્રમ છે, અમે જ જાણીએ છીએ. અને કહે છે કે પ્રભુ અમારે તો હવે સમુદાયમાં રહીને કેવી રીતે માર્ગની આરાધના કરવી. પરમ કૃપાળુ દેવે પરમ કરુણા કરીને ત્યારે લાવો કાગળ બનશે. કોણ તમને કહે છે કે અમારા મામાના બધા આવા હોય ને ગણાય, બધા બહુ અભ્યાસીઓ, એ એમ કહે છે કે તમારી વાત જીનેશ્વરના માર્ગથી બરોબર નથી. મૂળ માર્ગ સાંભળો, જીનનો રે એક કાવ્ય લખ્યું, એ કાવ્ય લખ્યું, એ કાવ્યની મહત્તા એ મૂળનો સનાતન માર્ગ જે ઉમાસ્વાતીએ કહ્યો છે, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ તો લખ્યું પણ એની વિશેષતા છે. એણે કહ્યું છે લખવામાં, કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. આ જીનેશ્વરનો મૂળ માર્ગ અમે તમને હવે કહીએ છીએ, પણ સાથોસાથ હવે આ પડકાર છે આ વાંચનારને, સાંભળનારને, બોલનારને, કે કરી જોજો વચનની તુલના રે. તમારામાં તાકાત હોય તો અમારા વચનની હવે તુલના કરજો, માપી લેજો, અમને માપવા નીકળ્યા છો, માપી લેજો અમારી દશાને, અમારા જ્ઞાનને. કરી જોજો વચનની તુલના રે, તમારે તુલના કરવી હોય તો કરજો, પણ આ તુલના કોઈ રેંજી પેંજી હારે કરતા નહીં, આ તુલના કોઈ સામાન્ય સાથે નહીં કરતા. અમારા વચનની તુલના જો કરવાની ઈચ્છા થાય તો જોજો શોધીને જીન સિદ્ધાંત. અહીંયા શોધીને શબ્દ લખ્યું છે કારણ કે આપણને ખબર નથી જીનના સિદ્ધાંત. કૃપાળુ દેવના વચન ઉપર ટીકા કરવી સરી છે, પણ જીનના સિદ્ધાંત પેલા જાણસ તો ખ્યાલ છે, એટલે લખ્યું છે જોજો શોધીને જીન સિદ્ધાંત. પહેલા જીનના સિદ્ધાંતોનું સંશોધન કરજો અને પછી અમારા વચનને એની સાથે સરખાવજો. છૂટ છે તમને, તમે જેટલી અમારી કસોટી કરવી હોય એટલી કરજો. આ એક પુરુષ એવો નીકળો છે કે જેણે ધર્મ મેળવવાને ઈચ્છુક એવા ભક્તોને કીધું છે કે તમે અમારી કસોટી કરજો, અને તેમ કરવામાં આ પુરુષ રાજી છે, અને તેમ કરવામાં આ પુરુષ રાજી છે. ધર્મ પામવો હોય તો જેની પાસેથી ધર્મ પામવો છે તે ધર્મ પામ્યાની ચોકસાઈ કરવી, જરા કરજો. એક $5 ચીજ લ્યો છો તો ચારે બાજુ તપાસીને લ્યો છો, તો આ તો આત્માની મુક્તિનો માર્ગ છે. જરા ચકાસજો દેનાર કોણ છે, જેન્યુઇન માલ આપે છે કે નહીં, કે કન્ટેનર જ સારા છે, ખોખા સરસ, આવરણ સરસ, અને અંદર માલમાં કઈ ઠેકાણું નહીં. અહીંયા આવરણ ઉપર દ્રષ્ટિ નહીં રાખશો. કૃપાળુદેવ કહે છે, આનંદગંજી પણ કહે છે, કે આ મન સ્વરૂપને નાથવાનો માર્ગ, આ મનના નિગ્રહનો માર્ગ, જલ્પના અને કલ્પના આ મટી ગઈ એટલે એણે અંદરથી પોતાની અનુભૂતિનું ગાન ગાયું. માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંડે, હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દે, સમજ પીછે સબ સરલ હૈ, બિનુ સમજ મુશ્કિલ, બિનુ સમજ મુશ્કિલ, યે મુશ્કિલ ક્યા કહું, આપ આપ સે ભૂલ ગયા, આપ આપ સે ભૂલ ગયા, ઇનસે ક્યા અંધેર, સમર સમર અબ હસત હૈ, નહીં ભૂલેંગે ફેર, માર્ગ સાચા મિલ ગયા. આ પુરુષે માર્ગ મેળ્યો છે, પછી પ્રકાશ્યો છે, પોતે પોતાને ભૂલી ગયો, પણ સમજ પીછે સબ સરળ હૈ. શ્રીમદ રાજચંદ્રજીના માર્ગનો જો મર્મ હોય તો જે કંઈ કરો સમજો, સમજીને કરો, સમજણ મેળવવા કરો, સમજણને દ્રઢ કરો. સમજ વિના જ અનંત સંસારનું પરિભ્રમણ થયું છે, બરાબર સમજો. સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કરશો તો સમજ આવશે, પણ એ સમજવામાં કોઈ પણ પ્રકારના જો મતભેદના બંધનથી આ વસ્તુને પકડવા ગયા તો માર્ગ છૂટી જશે, ખોખું હાથમાં રહી જશે, અંદરનો માલ વયો જશે. આનંદગંજીએ કહ્યું, મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. આવા બધા વિરલ પુરુષ આ આનંદઘન, શ્રીમદ રાજચંદ્ર, આ બધા અદભુત પુરુષો છે. હેમચંદ્રાચાર્ય, મન સાધ્યું તેને સઘળું સાધ્યું, જેણે પોતાના મનનો વિજય કર્યો છે. વેદાંતના યોગની અંદર પણ આ મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીને એ બધાએ જે લખ્યા છે શાસ્ત્રો, એમાં લય યોગ નામનો એક યોગ છે, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, એમાં એક લય યોગ છે. એની અંદર લખ્યું છે કે બધી આપણી ઈચ્છા આકાંક્ષાઓનો લય કરવો, છેલ્લે લખ્યું છે મનોલય થવો જોઈએ, મનનો પણ લય થવો જોઈએ. પણ હેમચંદ્રાચાર્યજીને કહ્યું કે મનનો લઈને મનનો જય કરો, આ તો અર્યંતનો માર્ગ છે. ઇન્દ્રિયોને વિલય નથી કરવી, ઇન્દ્રિયોનો જય કરવો છે. જીનનો માર્ગ છે, જીનનો માર્ગ જય અને વિજયનો માર્ગ છે. ઇન્દ્રિયોનો જય અને કષાયો ઉપરનો વિજય. અમે તો ભલે અમને સંજ્ઞી પણ આ દેહ પ્રાપ્ત થયો છે, જે દેહથી મોક્ષ થાય છે, એ દેહની ઇન્દ્રિયના વિષય ઉપર અમે વિજય પ્રાપ્ત કરશું, આ મન એના કષાયો ઉપર અમે વિજય પ્રાપ્ત કરીશું. આ તો જિનેન્દ્રનો માર્ગ છે. આ અરિહંતોનો માર્ગ છે, આ શત્રુરૂપ મળેલું છે એના વિષયો, એ શત્રુને અમારે હણવા છે. એ અરિ અંતર શત્રુઓને હણનાર એવા અરિહંત, આ અરિહંતનો માર્ગ એ સુરવીરતાનો માર્ગ છે. એટલે અમારા સાધુ એ તો સંયમની સુરવીરતાની નિશાની છે. એટલે અમે કહીએ છીએ કે સાધુ શરણો મુજને હોજો, સંયમ સુરા બનવા સુરવીરનો માર્ગ છે. ઘણીવાર બોલે છે નહીં કાયરનું કામ, વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. આ કાયરનું કામ નથી, વિષયોનો કાયર, કષાયોનો કાયર, ઇન્દ્રિયોનો ગુલામ, મનની ચંચળતાનો ગુલામ કામ નથી તારું અરિહંતના માર્ગની અંદર. વિતરાગના માર્ગની સાધનાનો માર્ગ આ સુરવીરતાનો માર્ગ છે. અને કોઈના ઉપર વિજય નથી મેળવવો. ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાન મહાવીર કહે છે 10,000 સુભટો ઉપર વિજય મેળવવો સહેલો છે, પણ જાત ઉપર વિજય મેળવવો કઠિન છે. એટલે જ એને કોસાંબીના અને મગધના મહારાજાઓને બોલાવીને ઉપદેશ આપ્યો કે શું યુદ્ધ કરો છો, યુદ્ધ કેના માટે કરો છો, કોણ કોને જીતવાનું છે. જે પોતાના પોતાના આત્મવિજય જે પ્રાપ્ત કરે છે એ જ સાચો વિજય છે. આવો આપણા પરાક્રમને, આપણા શૌર્યને, આપણી સુરવીરતાને આપણે એ માર્ગે વાળીએ, આપણે સાચા અરિહંત બનીએ, ક્ષમાસુર બનીએ અને રાગ દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરીએ. રાગ દ્વેષની ઉપરનો વિજય એ વિજય, એ જ સાચો વિજય છે. આ મનસ અમનસ્ક યોગનો વિજય, આ પ્રકારનો એ આ માર્ગ છે. મનનું સ્વરૂપ જ્યારે જાય, આ છેલ્લા દુશ્મનને બરાબર ઓળખવો, અને આ સ્વરૂપ છેલ્લે નહીં જાય એટલા માટે વિતરાગ માર્ગની સાધનામાં આ રોજે રોજ યમ નિયમ, આ વ્રત જપ તપ બધા એ જ છે કે આપણી કસોટી ત્યારે શરીર સાથે નથી થતી, મન સાથે થાય છે. એક સમય આ આહાર નહીં મળે તો આ શરીર મરીને જ જવાનું, નહીં મળે તો. એક કપ ચા નહીં પીએ તો કાંઈ થવાનું નથી, તું જીવતો રહેવાનું એની ખાતરી આપીએ આપણે શરીરની અપેક્ષાએ. પણ નથી થતું એનું કારણ મન, મનોબળ જરાય નથી. અને આ કાળના જીવો જેમ જેમ સાધન સંપત્તિ અને સગવડતામાં રહે છે તેમ તેમ વધુ ને વધુ એ મનોબળ ગુમાવતા જાય છે. કોઈ મનની તાલીમ જ નથી. કોઈ પણ વસ્તુ કે નહીં અમારે ચાલશે, નહીં ચાલે, એકદમ ઢીલો ડપ થઈ જશે. એ વાતો કરે વીરની અને વર્તન ઢીલું ગેસ, એ ગેસ જેવો વર્તનમાં. આમ નહીં મળે, આ મારાથી નહીં થાય, આવું નહીં થાય, મને આ નહીં ચાલે, આમ છે તેમ છે. એ એટલો બધો જેને કહે છે ને માયરા મોરતોબા, હજી કોઈ ફડાકો માર્યો નથી ત્યાં તો રોવા માંડે. ભાઈ તું એક વ્રત લે અને વ્રતને કારણે જે થતું એ થવા દે પહેલા એકવાર. એટલા માટે નાનપણથી નિયમોમાં આવો. વ્રત નિયમ સંયમનો માર્ગ છે એ જૈન દર્શનમાં. આ મનો નિગ્રહનો માર્ગ છે. આ દેહ દમનનો કહે છે એ તો જેની અણસમજણ છે, જેની પાસે કોઈ સમજ નથી ધર્મની, સાધનાનો માર્ગ જેને ખબર નથી એ કે તમે તો જૈનો દેહ દમનનો માર્ગ કરો છો. આ દેહ દમનથી કોઈ મરી નથી ગયા. આ મનોનિગ્રહનો માર્ગ છે. અને મનોનિગ્રહ નહીં થાય તો આ માતેલા હાંઢ જેવાને બળદિયા જેવા શું મોક્ષને પ્રાપ્ત કરશે? શરીરને આવી રીતે પુષ્ટ કર્યા જ કરશું તો? ભાઈ મનોનિગ્રહ કરો. મનોનિગ્રહ કરવા માટે દેહનું દમન કરવાનું છે. અને સૌથી આકરું મનની પરીક્ષા આ દેહ દમનથી પરીક્ષા છે. બાકી શું મનની પરીક્ષા હતી? કોકને તો કહેવાય કે ડાયાબિટીસ થયો છે, મીઠાઈ ખાતો નહીં. મેં તને કીધું ને કે તારે દહીં ન લેવું, તને વારંવાર શરદી થઈ જાય છે, પણ તું શું કરસ? તો કે હું ઇન્સ્યુલિન લઈ લઉં છું અને પછી પેંડો ખાઈ જાઉં છું. કારણ મનોનિગ્રહ થતો નથી. બહુ આકરું છે. આ છેલ્લી વાતને મનના સ્વરૂપને મૂકી અને કૃપાળુ દેવે આપણને આ માર્ગની અંદર અદ્ભુત આપ્યું છે. છેલ્લું બે ગાથાઓ આવતીકાલે લઈ અને આપણા સ્વાધ્યાયને વિરામ કરી રહ્યા.